તારીખ 15/11/1987 પૂજ્યબહેનશ્રીના વચનામૃત બોલ નંબર 270 અને 218 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 176. ત્યાંથી દ્રષ્ટિ ઉખડે અને પર્યાય ઉપર દ્રષ્ટિ આવે
એવું બનતું નથી. આવું દ્રવ દ્રષ્ટિનું કાર્ય દ્રવને વળગવાનું, કોઈ પણ જાતની પર્યાયની આશાની સ્પ્રહા વિના પરમ નિષ્પ્રહ ભાવે પરમ નિરપેક્ષ પરિણામે માત્ર દ્રવને જ વિષય કરવાનું કાર્ય કરે છે દ્રષ્ટિ, એની દ્રષ્ટિ પર્યાય ઉપર આવતી નથી. એ વાસ્તવિકતા છે પદાર્થની મહાનતાની. એટલું રસકસ વાળું દ્રવ છે. મિથ્યા દ્રષ્ટિમાં અને સમય દ્રષ્ટિમાં જે પરસ્પર વિરુદ્ધ તફાવત છે એ આ જાતનો છે કે મિથ્યા દ્રષ્ટિની દ્રવ જેવું કાંઈ ભાસતું જ નથી, એનું કોઈ જાણે દ્રવ છે જ નહીં. દ્રવ જેવું જ કાંઈ નથી, દ્રવ્ય જ નથી, કેમ કે એની દ્રષ્ટિ પર્યાય ઉપર છે એટલે એને દ્રવ વિષયગત થતું નથી. હોવા છતાં સમ્યક દ્રષ્ટિને દ્રવ એટલું રસકસ વાળું જણાય છે, દેખાય છે, કે એની દ્રષ્ટિ ત્યાંથી ફરતી નથી. ત્યાં ને ત્યાં દ્રષ્ટિ ચોંટી જાય છે, પર્યાય ઉપર દ્રષ્ટિ આવતી નથી. પણ દ્રષ્ટિનું કાર્ય ચોંટવાનું છે એટલે પર્યાય ઉપર ચોંટતી નથી એમ કહે છે. પણ વિષય બદલે તો ને વિષય દ્રષ્ટિ બદલતી નથી, દ્રષ્ટિ વિષય બદલતી નથી, એનું કારણ દ્રવ્યનું રસકસ વાળું છે એમ લેવું છે. સિદ્ધ દશામાં તો બધા ગુણોની એવી વ્યવસ્થા થાય છે કે એક સમય માટે પણ અને એક અંશ પૂરતી પણ કોઈ પર્યાય પોતાના સ્વદ્રવથી વિષય બદલીને સ્વદ્રવની સેવા છોડીને સ્વદ્રવનું અવલંબન છોડીને બીજી રીતે પ્રવર્તી નથી, માર આવતી નથી. એનું પહેલું કાર્ય સમ્યક દર્શન થતા શ્રદ્ધાંગમાં થાય છે, દ્રષ્ટિમાં થાય છે, ભલે બીજા ગુણમાં આંશિક એનું કાર્ય થાય છે, પૂરી દ્રષ્ટિ જેવું નથી થતું, દ્રષ્ટિમાં તો એક ધારું કામ થાય છે. અને સિદ્ધાવસ્થામાં પણ એવી જામેલી દ્રષ્ટિ રહે છે. ચોથા ગુણ સ્થાનમાં ઓછી જામેલી રહે છે, સિદ્ધાવસ્થામાં વધારે જામેલી રહે છે, એવો અનુભવ નથી, એક સરખી જ રહે છે. એટલે ગુરુદેવ શ્રી એમ કહેતા કે સંકેતની અપેક્ષાએ તિરંજનો સંકેત અને સિદ્ધ પરમાત્માનો સંકેત એક સરખો છે, અથવા સંકેત અપેક્ષાએ બંને એક સરખા છે એમ કહેતા. સમ્યક દર્શનની અપેક્ષા લ્યો, જો ચોથા ગુણ સ્થાન વર્તી તિરંજ અને સિદ્ધાલયમાં બિરાજમાન સિદ્ધ પરમાત્મા બંને એક સરખા છે એમ સરખા મને કરતા સમય. સમ્યક દર્શન પ્રગટ થાય છે ત્યારે, આવી દ્રષ્ટિ પ્રગટ થાય છે ત્યારે ભલે અનુભૂતિ થાય જ્ઞાનમાં સ્વસંવેદન અને શુદ્ધાત્માના લક્ષ ઉપરથી એમાં હુંપણાનું વિલન એવી અનુભૂતિ થાય, પણ તે દ્રષ્ટિ આનંદની અનુભૂતિ પણ થાય, અનંત ગુણની અનુભૂતિ થાય, એમાં આનંદની પણ અનુભૂતિ થાય, પણ દ્રષ્ટિ અનુભૂતિના પર્યાયમાં ચોંટી નથી જતી. જે અનુભૂતિ પ્રગટ થઈ એનાથી અનંત ગુણ વિશિષ્ટ, અનંત ગુણ વધારે મહાન પોતાનું સ્વદ્રવ હોવાને લીધે એનું મહાન વિષય છોડીને ઓછા નાના મહાન વિષયની અંદર દૃષ્ટિ આવતી નથી, એ કામ નથી થતું. કેમ કે ત્યાં તો વિપરીતતા ને અવિપરીતતાનો સવાલ છે. કોઈ એમ કહે કે એમાં શું, સિદ્ધ સમાન આત્મા છે અને સિદ્ધ પર્યાય પ્રગટ છે, દ્રષ્ટિ ક્યારેક આત્મા ઉપરથી પર્યાય ઉપર આવે તો ક્યાં એમાં બીજી ખામી તો છે નહીં, ખોડખા પણ તો છે નહીં, પર્યાય તો પૂર્ણ શુદ્ધ છે, કોઈ પણ જાતની ક્ષતિ નથી એમાં. એ છે કે એ વિરુદ્ધ દ્રષ્ટિ છે. પર્યાય ઉપરની દ્રષ્ટિ એ અસમ્યક છે. રાગની ઉત્પન્ન થવાની ઉત્પાદક નિમિત્ત છે. રાગ નિમિત્તક દ્રષ્ટિ થઈ જાય છે, વિપરીત દ્રષ્ટિ છે, પૂરેપૂરી વિપરીત દ્રષ્ટિ છે. પર્યાય ઉપર દ્રષ્ટિ આવી એટલે પૂરેપૂરી વિપરીત દ્રષ્ટિ છે, મિથ્યા દ્રષ્ટિ કહે છે. એટલે અનુભૂતિ થાય પણ દ્રષ્ટિ અનુભૂતિમાં, અનુભૂતિમાં એટલે અનુભૂતિની પર્યાયમાં ચોંટી નથી, ચોંટી જતી નથી, ચોંટતી નથી. પછી રાગ ઉપર તો દ્રષ્ટિ આવવાનો પ્રશ્ન નથી. સમ્યક દ્રષ્ટિને રાગાંશ છે અને ઉચ્ચમાં ઉચ્ચ કોટિનો રાગ હોય જેવો મિથ્યા દ્રષ્ટિને ન ઉત્પન્ન થાય એવો શુદ્ધ ભાવ એને ઉત્પન્ન થાય. એમ કે તીર્થંકર નામ કર્મની પ્રકૃતિ બંધાય, મિથ્યા દ્રષ્ટિને ન બંધાય. સર્વાર્થ સિદ્ધિના દેહનું આયુષ બંધાય જે પરિણામે, એના પરિણામ મિથ્યા દ્રષ્ટિને નિમવાય. કેમ કે કેટલાક સ્થાનો સમ્યક દ્રષ્ટિ માટે રિઝર્વ છે, એમાં મિથ્યા દ્રષ્ટિને પ્રવેશ મળતો નથી. સર્વાર્થ સિદ્ધિના દેવો પણ એ ભાવતાળી. શ્રીમદજી વગેરે કુંકુંડાચાર્ય વૈમાનિક દેવમાં ગયા છે, સમય દ્રષ્ટિ વૈમાનિક દેવમાં જાય છે, બહુ ઉપર નથી જતા. તો એમાં એક આવું ભાવતારી હોય છે, ઘણા બી હોય છે. એ પરિણામ એવું આયુષ બંધાય, એવા પરિણામ એના ઉપર પણ સમ્યક દ્રષ્ટિની દ્રષ્ટિ હોતી નથી, કે દ્રષ્ટિ આવતી નથી. એની બીજી ભાષામાં હેવ પણ કહે છે. કેમ કે દ્રષ્ટિનું બીજું અર્થઘટન એ છે કે સર્વસ્વપણે ઉપાદે, એ દ્રષ્ટિનું બીજું અર્થઘટન છે. એ ઉપાદેની વિવિક્ષા એ જો દ્રષ્ટિના ભાવને વિચારવામાં આવે તો એક સર્વસ્વપણે ઉપાદે પોતાને પોતાનું સ્વદ્રવ્ય છે, એક સમયની પર્યાય નહીં, એમ આવી જાય છે. બરોબર કહે છે કે જે દ્રષ્ટિ છે એ પર્યાય ઉપર ચોંટી જતી નથી, ચોંટતી નથી, ભલે અનુભૂતિ થાય. એવો અનુભવ થાય ત્યારે આવો આશ્ચર્યકારી દ્રવ સ્વભાવ પ્રગટ્યો એટલે કે અનુભવમાં આવ્યો એમ જ્ઞાન જાણે. એટલું લાંબુ લાંબુ જાણવાનું કાર્ય જ્ઞાનનું છે, અથવા એનું વિસ્તારવાળું એનું વિશેષપણે જાણવાનું કાર્ય જ્ઞાનનું છે, દ્રષ્ટિનું નથી.
બરાબર.
એટલે જ્ઞાન જાણે, જ્ઞાન શું જાણે, અનુભવ થાય ત્યારે કે અહો અદભુત થી અદભુત આવો આશ્ચર્યકારી દ્રવ સ્વભાવ એ મને અવસ્થામાં અનુભવ ગોચર થયો, મને પ્રગટ થયો એમ જ્ઞાન જાણે. એટલે જ્ઞાન અવસ્થાને જાણે, પણ દ્રષ્ટિ તો શાશ્વત સ્તંભ ઉપર દ્રવ સ્વભાવ ઉપર જામેલી ને જામેલી જ રહે છે. વિજ્ઞાનનું કાર્ય છે. અનુભવ કેવો થયો, દ્રવ સ્વભાવનો અનુભવ કેવો થયો એ જ્ઞાનમાં જાણવામાં આવ્યું, દ્રષ્ટિનું જાણવાનું કાર્ય નથી. દ્રષ્ટિનું તો અભેદપણે વળગી રહેવાનું કાર્ય છે, ચોંટી જવાનું કાર્ય છે, એ સિવાય દ્રષ્ટિનું બીજું કાર્ય નથી.
બરાબર,
એમ લેવું છે. દિવસની ઉપસ્થિતિમાં એક ચર્ચા ચાલતી હતી કે નિર્વિકલ્પ દિશામાં સ્વદ્રવ સ્વભાવ અનુભવમાં આવે છે, દ્રવનો અનુભવ થયો અને ત્યાં કહેવાય છે, તો ત્યાં પર્યાય દ્રવને જાણે છે કે પર્યાયને જાણે છે? ગુરુદેવ ઉત્તર આપતા કે પર્યાયને વેદે છે, પ્રશ્ન તો સિદ્ધ હતો કે પર્યાયને જાણે છે કે નહીં, કહેવાય છે એમ કે દ્રવ અનુભવમાં આવ્યું. તો દ્રવ તો અનાદિથી નહોતો જાણ્યું ત્યાં, એટલે દ્રવ જણાવ્યું કે ન જણાવ્યું એ ત્યાં પ્રશ્ન નથી, પણ એ જાણનારી પર્યાય ત્યાં પોતાને પર્યાયને જાણે છે કે નથી જાણતી, આવો એક પ્રશ્ન ચાલ્યો હતો. એના ઠીક ઠીક પ્રમાણમાં ચર્ચાયો હતો આ પ્રશ્ન. ગુરુદેવ શ્રીનો ઉત્તર આપે કે પર્યાયને વેદે છે. ફરી હું પ્રશ્ન કરું, સાહેબ દ્રવ શું પર્યાયને જાણે છે કે નહીં? તો કે પર્યાયને વેદે છે. જવાબ તો હોય જશે ને, કે જવાબ ફરી જાય, પ્રશ્ન બીજી વાર પૂછે કે જવાબ બદલાઈ જાય, કઈ તો બને નહીં. પ્રશ્નકાર શું કરવા બીજી વાર પ્રશ્ન પૂછે છે કે એને સંતોષ થતો નથી, પહેલા જવાબથી એને સંતોષ થતો નથી કે સમજાતો નથી કે આ ઉત્તરમાં ગુરુદેવ શ્રી શું કહેવા માંગે છે, એટલે ફરીને પૂછે છે. હવે એનો પ્રશ્ન પૂછવાનો એક હેતુ એ છે કે પર્યાયને જાણે છે કે નથી જાણતી. તો પર્યાયને જાણે છે એમ પણ જવાબ નથી મળતો, અને પર્યાયને નથી જાણતા એમ પણ જવાબ નથી મળતો, જવાબ કોઈક બીજો મળે છે, એટલે એને સમજાતું નથી કે સંતોષ નથી થતો. એનું કારણ એ છે કે પ્રશ્ન કરનારે કોઈ જવાબની અપેક્ષા રાખી છે. આવો કઈ કાતો જવાબ એમ આપે ગુરુજી કે નથી જાણતો, અને કાતો પર્યાય નથી જણાતી, અને કાતો પર્યાય જાણે છે, બેમાંથી એક જવાબ આપે. અને એવી અપેક્ષા હોવાથી બંનેમાંથી એકય જવાબ નથી મળતો, ત્યારે એને ફરીને પ્રશ્ન પૂછવાનો પ્રસંગ ઉભો થાય છે કે પણ પર્યાયને જાણે છે કે નહીં? તો કે પર્યાયને વેદે છે. એમ શું કરવા કે છે? જવાબની અંદર ગંભીરતા ઘણી છે. પર્યાયને વેદે તારે પર્યાય જણાયા વિના વેદે, પર્યાય જણાય નહીં ને પર્યાય વેદાવી, તો કેવી રીતે બને? કે એ પણ એમાં આવી ગયું. જ્યારે પર્યાય પોતે પર્યાયને પોતાને વેદે છે, ત્યારે પર્યાય એમાં જણાઈ જાય છે, વેદાતે પર્યાય જણાઈ જાય છે, વેદન કેવું છે જણાઈ જાય છે. એ તો પ્રશ્ન પૂછવાનો ત્યાં જગ્યા જ અવકાશ જ નથી, ત્યાં એ પ્રશ્ન પૂછવાનો અવકાશ નથી. છતાં પણ એ ઉત્તરમાંથી એ વિષય નહીં સમજાતો હોવાથી ફરીને પ્રશ્ન પૂછે કે જાણે કે ન જાણે, પર્યાય પોતાને જાણે કે ન જાણે. તો એ પણ સવાલ થાય એવો છે કે પર્યાય પોતાને જાણે છે એમ કઈ દે સીધે સીધું ગુરુદેવ એમ શા માટે નથી કરતા? જો વેદાતે પર્યાય જણાઈ જાય છે તો પર્યાય પોતાને જાણે છે એમ શા માટે ઉત્તર નથી આપતા, વેદે છે એમ ઉત્તર આપે છે? આમાં રહસ્ય છે, ઉત્તર આપવામાં બહુ વિચક્ષણતા છે. કે જે રીતે તું પર્યાયને જાણવાનું કાર્ય કરી રહ્યો છો, પર્યાયને લક્ષે તને જે પર્યાય જણાય છે, એવી રીતે સ્વાનુભવના કાળમાં પર્યાયને લક્ષે પર્યાય જણાતી નથી, પણ પર્યાયને લક્ષે પર્યાય, દ્રવ્યને લક્ષે પર્યાય વેદાય છે ત્યારે જણાય છે. જો સિદ્ધુ એમ કહે કે આ પર્યાય જણાય છે, તો એ કેવી રીતે પકડે? કે જેવી રીતે અત્યારે પર્યાયને લક્ષે પર્યાય જાણે છે એમ સમજી લઈએ. પણ એમ તો બનતું નથી. એ પ્રકારે પર્યાયનું ત્યાં જાણવું થતું નથી, પર્યાયનું જાણવું ત્યાં બીજી રીતે થાય છે. તો એ સમજાવવું છે. કે પર્યાય વિદાતે જણાય પણ ત્યારે પર્યાય ઉપર લક્ષ નથી, દ્રવ ઉપર લક્ષ છે. દ્રવ વિદાતું નથી પણ દ્રવ જણાય છે, તે દ્રવ જ્ઞાનમાં આવે છે. દ્રવ જ્ઞાનમાં આવે છે એટલું જ નહીં પણ દ્રવ પોતા સ્વરૂપે જ્ઞાનમાં આવે છે. પોતા સ્વરૂપે જ્ઞાનમાં આવતું હોવાથી પરદ્રવ જણાય છે એમ નથી જણાતું, પણ પોતે સ્વરૂપે છે એમ જણાય છે. તેથી એને પોતાનું જ્ઞાન થયું, પોતે અનુભવમાં આવ્યો, દ્રવનો અનુભવ થયો એમ કહેવામાં આવે છે. પણ છતાં દ્રવ વિદાતું નથી, વિદાય છે પર્યાય. દ્રવના લક્ષે પર્યાયનું વેદન ચાલે છે. ત્યાં દ્રવનું અને પર્યાયનું યુગપત જ્ઞાન થઈને પ્રમાણ જ્ઞાન પહેલું વહેલું ત્યાં પ્રગટ્યું એમ કહેવામાં આવે છે. જો ત્યાં જ્ઞાન પ્રમાણપણાને પામ્યું હોય તો ત્યાં દ્રવ પર્યાયનું યુગપત જ્ઞાન વર્તે છે તો એમાં પર્યાય જણાય છે કે નહીં એ પ્રશ્નનો ક્યાં અવકાશ છે. પ્રમાણની વિવિક્ષાથી વિચારવામાં આવે તો પણ ત્યાં પર્યાય નથી જણાતી એ શંકા કરવા જેવી નથી. કે પ્રશ્ન કરનાર તો એમ સ્થાપતા હતા કે પર્યાય નથી જણાતી, દ્રવ એટલું જ જણાય છે. અને ક્યાંક એવું કથન પણ આવે કે એવી પર્યાય દ્રવમાં લીન થઈ ગઈ, એવી પર્યાય દ્રવમાં લીન થઈ ગઈ, એવી તન્મય થઈ ગઈ, એવી એકાકાર થઈ ગઈ, એવી અભેદ થઈ ગઈ, એવા બધા શબ્દો આવે કે બસ દ્રવ્ય જ એકલું જણાય છે, પર્યાય જાણે જણાતી જ નથી, એવું કથન આવે. શાસ્ત્રમાં કથન આવે, જ્ઞાનીનું એવું વચન આવે, એવું વચન આવી શકે. છતાં જેમ છે એમ વસ્તુ સ્થિતિ જાણવી જોઈએ. ક્યાંક સ્વસંવેદનથી મુખ્યતાથી વાત આવે, વેદનની મુખ્યતાથી વાત આવે તો એમ કહે કે તું વેદનની અવગણ કરીશ નહીં ચાલે. લક્ષની અપેક્ષાએ ત્રિકાળીને મુખ્ય કીધું હતું, વેદનની અપેક્ષાએ ત્રિકાળીને મુખ્ય નથી કહેતા, ત્યાં સ્વસંવેદનની પર્યાયને મુખ્ય કહીએ છીએ. એમ પણ વાત આવે, શું કરશે પછી? ત્યાં વિરોધ ઉભો થશે. ગરમ થઈને બંધ થઈ જતું લાગે છે, થોડું ચાલે છે ને બંધ થાય છે. પર્યાયને ગૌણ કરીને અભૂતાર્થ કરી હતી, એ તો આશ્રય છોડાવવા ગૌણ કરી હતી. પણ અહીં 15મી ગાથામાં તો જિનશાસન કહ્યું છે ને, 15મી ગાથામાં સ્વામીભવની પર્યાયને સમસ્ત જિનશાસન કહ્યું છે. 15મી ગાથાને વિવિક્ષા ચાલે છે કે જેમાં અબધ સ્વરૂપ આત્મા અનુભવમાં આવ્યો તે પર્યાય મુખ્ય જ છે, તે પર્યાય જૈન શાસન છે. પર્યાયની મુખ્યતાની વિવિક્ષા ચાલે છે. મારું જે દ્રવ વિકાર વિનાનું વિતરાગી તત્વ છે એનું લક્ષ કરું છું, એ લક્ષનો વિષય છે, વેદનનો વિષય નથી પણ લક્ષનો વિષય છે. વચનામૃતમાં સ્પષ્ટ કર્યો છે પૂજીબેન છે કે જે લક્ષનો વિષય છે તે વેદનનો વિષય નથી અને જે વેદનનો વિષય છે તે લક્ષનો વિષય નથી. ત્યાં પર્યાયમાં વિતરાગતા આવે છે, એ વેદનની પર્યાય મુખ્ય જ છે. દ્રવ વેદનમાં આવતું નથી, પર્યાય વેદનમાં આવે છે, એ વેદનની પર્યાય મારે મુખ્ય છે. શું કે છે? દ્રષ્ટિ નથી થતી અહીંયા, મુખ્યતા દ્રષ્ટિ દ્રષ્ટિપૂર્વકની મુખ્યતાની વાત નથી અહીંયા. તેને પણ ગૌણ કરી નાખે નહીં ચાલે, નાથ નામ કરે છે એને, એમ ગૌણ કરી નાખે એમ ન ચાલે એમ કે છે. પૂર્ણાનંદનો નાથ જ્યાં જાણ્યો એનો અનુભવ આવ્યો, એને ગૌણ નહીં થાય હું. એ તો દ્રવનું લક્ષ અને આશ્રય કરાવવા પર્યાયને ગૌણ કરી હતી, પણ વેદન તો પર્યાયમાં મુખ્ય છે. હું વેદનની અપેક્ષા હોય તો પર્યાયમાં પર્યાયનું વેદન મુખ્ય છે, ભલે દ્રવનો આશ્રય કરાવવા પરિણામને ગૌણ કર્યા હોય. પણ એ પરિણામ ક્યાં જતા રહે, એ પરિણામ અસ્થિરૂપ વિદાય તે ક્યાં જાય? હા, તો આત્મા પુકાર કરે છે કે વિતરાગ સ્વરૂપ જે મારું દ્રવ છે તેનું લક્ષ્ય કરતા મને વિતરાગતા વજનમાં આવે છે અને એ વજન મને મુખ્ય છે. બધી વાત આવે, પરસ્પર વિરુદ્ધ વાત આવે કે વજન મુખ્ય છે. ઓલા આપણે કે એક સમયનો પરમાનંદ ઉત્પન્ન થાય તો મુખ્ય નથી, સિદ્ધ અવસ્થામાં દ્રવની મુખ્યતા છે, દ્રષ્ટિ ત્યાં સોંપી રહી છે. દ્રવ દ્રષ્ટિનો વિષય એમ ચાલે. બે વાત સામે સામે આવે તો એને ક્યાં કેટલું વજન છે અને કેટલું વજન રહેતા સંતોલ પણ રહે છે એ વાત બરાબર સમજમાં આવવી જોઈએ. એવું બોલ 514 માં છે, 544 40 બોલ નો. ત્રિકાળી નાથની સત્તાનો સ્વીકાર વિતરાગ ભાવે થયો, નૈપક્ષ થયો એમ નહી, વિતરાગ ભાવે થયો. એ ભાવ ક્યાંય ચાલ્યો જતો નથી, વેદન નો ભાવ છે. અનુભવ તો અનુભવના વેદનમાં જ રહે છે. પરિણામને ગૌણ કહ્યું એ તો લક્ષની અપેક્ષા એ ગૌણ કહ્યું, એનું લક્ષ નથી કરવાનું, એ અપેક્ષા છે. અનુભવની અપેક્ષા એ પરિણામને ગૌણ કહ્યું નથી, અનુભવની અપેક્ષા એ જ મુખ્ય છે. કારણ કે દ્રવનો અનુભવ થતો નથી, આ સ્પષ્ટ છે. કારણ કે દ્રવનો અનુભવ થતો નથી, પણ દ્રવ સ્વભાવ અનુભવમાં આવ્યો ને, આ તો એમ કીધું મારો દ્રવ સ્વભાવ મને અનુભવમાં આવ્યો તો કે લક્ષ્ય એના ઉપર છે એમ કેવું છે. આવી વાત છે, ભાષા કાંઈક આવે, ભાવ કાંઈક આવે. મારું વિતરાગી તત્વ છે એનું જ્યાં હું લક્ષ્ય કરું છું ત્યાં એના લક્ષ્ય વિતરાગી સ્વસંવેદનની દિશા પ્રગટ થાય છે અને એ જ મારે મુખ્ય છે. વેદનમાં આવે એ જ મારે મુખ્ય છે. લક્ષ્મી અપેક્ષાએ ભલે ગૌણ કર્યું પણ જે આ વેદન છે તેને ગૌણ કરી છે નહીં ચાલે, અહીંયા નહીં ચાલે શબ્દ વાપર્યો છે. પૂર્ણાનંદના નાથને તે જાણ્યો અને વેદનમાં આવ્યો, એ વેદનને તું ગૌણ ન કરીશ હો. એ તો લક્ષ્ય કરવાની અપેક્ષાએ તને ગૌણ કર્યું હતું પણ મુખ્ય તો એ જ છે. જે આનંદ પોતાને પ્રત્યક્ષ વેદાય તે મુખ્ય છે. તમે આનંદની વાત સાથે લીધી છે. આમ બધી વાતનો મૂળખ કરતા આવડવો જોઈએ. દ્રવ છે મૂડી છે એ બીજી રીતે વિચારી વ્યવહારમાં કે દ્રવ છે એક સંપત્તિ છે, મૂડી છે આત્માના ગુણની. હવે કોઈ એકદમ લોભી જીવ હોય એ જરાય મૂડી ન વાપરે અને ભીખ માગ્યા કરે તો જે કઈ છે એ બહારથી જ લેવું, મૂડીને વાપરવી નહીં. મૂડી એના માટે નથી, મૂડી કોકના માટે છે. એને તો મૂડીનો ઉપયોગ નથી, એને તો જરૂર પડે એ બીજા પાસે માગે છે કે બટકું રોટલો મને આપો, મને કપડા આપો, મને રહેવાનું ઘર આપો, મને આશરો આપો, મને સહાય કરો, મને મદદ કરો, હું લાચાર છું, હું ગરીબ છું. એને મૂડી શું કામ નહીં? તો એને કહે છે કે એ એટલો બધો કંજૂસ છે, એટલો બધો કંજૂસ છે કે એને મૂડી છે એમ કહેવાય જ નહીં. શું? જે મૂડી પોતાને માટે પોતે ન વાપરી શકે એને મૂડી કહેવાય નહીં. તો ત્યાં વાપરવાની કેટલી મુખ્યતા કે બધી મૂડી ગૌણ થઈ જાય એટલી મુખ્યતા. એની અપેક્ષા છે કે નહીં? અહીંયા પણ જે સ્વાનુભવ છે એ મૂડીનો વપરાશ છે, મૂડીનો ઉપયોગ છે. જે ઉપયોગ જ ન હોય તો એ મૂડી નથી, મૂડી તો મૂડી નથી એમ થઈ જાય છે. બરોબર, એટલી અપેક્ષા છે. શું કહે છે? ઓહો, આવો આશ્ચર્યકારી દ્રવ સ્વભાવ પ્રગટ્યો એટલે કે અનુભવમાં આવ્યો એમ જ્ઞાન જાણે, પણ દ્રષ્ટિ તો શાશ્વત સ્તંભ ઉપર દ્રવ સ્વભાવ ઉપર જામેલી જામેલી જ મળે છે. જ્ઞાનમાં એ અનુભવમાં અનુભવમાં જ્ઞાનનું સ્વસંવેદન અને આનંદનું વેદન શાંતિ એ બધું સ્થિરતા એ બધું જ્ઞાનમાં આવે છે. દ્રષ્ટિએ જોવા રોકાતું નથી કેવો આનંદ આવ્યો, કેવો આનંદ પ્રગટ્યો, કેવી સ્થિરતા થઈ, કેટલો રાગ ભાવ રહી ગયો, બુદ્ધિપૂર્વક જામેલી ને જામેલી જ રહે છે. જામેલી રહે છે એટલે પરિણામશીલ તો છે, સમય સમયનું સમય સમયનું ઉત્પાદ્ય છે, પણ છતાં એક જ જગ્યાએ ધ્રુવ ખીલાને છોડીને દ્રષ્ટિ ક્યાંય આગે પાછી થતી નથી. એવું દ્રવ દ્રષ્ટિનું કાર્ય છે, એ હંમેશા પ્રગટે ત્યારથી એક સરખું એક ધારણ સ્વદ્રવની સાથે અભેદ થઈને રહેવાનું છે. દ્રષ્ટિ પર્યાય ઉપર છે, પર્યાય ઉપર દ્રષ્ટિ હોવાથી પર્યાયમાં રાગ છે એના ઉપર દ્રષ્ટિ છે, અથવા કર્મજનિત પર્યાય છે. જ્ઞાનનો ક્ષોભ સમય કર્મજનિત છે, રાગ પણ કર્મજનિત છે કે નિમિત છે બંનેમાં કર્મ, એના ઉપર દ્રષ્ટિ છે. એટલો નિવડો હું એને જેને અનુભવ આવે છે, પછી ત્યાંથી વધુ લંબાઈ જાય છે એનું મમત્વ. દ્રષ્ટિ તો ત્યાં જ છે એની, હા, પણ પછી એનું મમત્વ લંબાઈ જાય છે. એટલે એ પર્યાયના વિષયભૂત કેટલાક પદાર્થો અન્ય પદાર્થો થાય છે એમાં પણ એમાં ક્યાંક ક્યાંક એ મમત્વ કરે છે કે આ દેહ મારો છે, આ કુટુંબ મારું છે, આ ઘર મારું છે, એવી રીતે અન્ય પદાર્થો ઉપર પણ એનું મમત્વ ચાલી જાય છે. પણ દ્રષ્ટિ પર ઉપર છે, દ્રષ્ટિ ભેદ નથી પાડતી કે આ પર્યાય આ એમાં રાગ અને આ રાગના નિયમિત રૂપ પર દ્રષ્ટિ ભેદ પાડતી નથી. કાં દ્રષ્ટિ સ્વ ઉપર છે, કાં દ્રષ્ટિ પર ઉપર છે. પરમાં પછી બધું પર, એક પરમાં બધું આવી ગયું. પણ જેમ વિપરીત દ્રષ્ટિ મિથ્યા દ્રષ્ટિ આવું મહાન દ્રવ હૈયાત હોવા છતાં આવા મહાન દ્રવની હૈયાતી સામે જોતી નથી, વિષય જ કરતી નથી, છે કે નહીં એનો પત્તો લેતી નથી, નથી એમની છે કે નહીં એનો કાંઈ એનો હિસાબ કરતી નથી. એવી પર ઉપરની દ્રષ્ટિ જેમ પ્રણમી રહી છે એમ સમ્યક દર્શન થતા સ્વ ઉપરની દ્રષ્ટિ એકલા આત્માને જ આત્માની જ સત્તાને વિષય કરતી, એને જ પોતા સ્વરૂપે હયાતીને પકડતી ગ્રહતી, અન્ય કઈ છે કે નહીં એ જોતી નથી. જ્ઞાન આ બધું જાણે છે, દ્રષ્ટિ તો જોતી જ નથી. કેવળ જ્ઞાનની પર્યાયની સામે દ્રષ્ટિ ન જોવે, પરમાનંદની સામે દ્રષ્ટિ ન જોવે, એમ દ્રષ્ટિનું કાર્ય છે. એની માટે તો એ નહીં હોવા બરાબર છે, હોવા કે નહીં હોવું બધું એને માટે સરખું છે, કેમ કે એને વિષય કરતી નથી. એવું જે દ્રષ્ટિના પરિણામનું કાર્ય છે એ બતાવવા માટે દિવ્ય ભૂમિમાં ગમે પ્રકાર આવ્યો હોય, પણ જે બ્રહ્મ સત્યમ જગન મિથ્યા આવ્યું છે એમાંથી આવ્યું છે. બ્રહ્મ પૈતૃકા રુદ્રય સ્વભાવ એને બ્રહ્મ કહેવામાં આવે છે. આત્મા પ્રજ્ઞા બ્રહ્મ સ્વરૂપ છે, ગુરુદેવ શ્રી આ શબ્દ બોલતા જ્ઞાનનું બ્રહ્મ, બ્રહ્મ એટલે ત્રિકાળી ધ્રુવ, જ્ઞાન બ્રહ્મ આત્મા છે, પ્રજ્ઞા બ્રહ્મ આત્મા છે, એ ત્રિકાળી ધ્રુવ છે જ્ઞાન. તો એ જ સત્ય છે દ્રષ્ટિને, તો સત્ય છે એ સત્તા ત્યાં, એ પોતાની સત્તા એને ત્યાં જ જોઈ, એ સિવાય એને પોતાની સત્તા એક સમયની પર્યાયમાં ન જોઈ, એટલે એટલું જ એના માટે તો સત્ય છે. બાકી નહીં તો બાકીનું બધું મિથ્યા છે, કેમ કે એના પર દ્રષ્ટિ જાય તો મિથ્યા દ્રષ્ટિ થાય છે, એક સમયની પર્યાય ઉપર જાય તો દ્રષ્ટિ મિથ્યા થાય છે, આખા જગત ઉપર જાય તો પણ દ્રષ્ટિ મિથ્યા થાય છે. તો કે બ્રહ્મ સત્યમ જગન મિથ્યા, જગત મિથ્યા તો ન થઈ જાય છે, જગન મિથ્યા અહીંથી સૂત્ર નીકળ્યું છે. દ્રવ દ્રષ્ટિના તીખા વચનોમાંથી એ સૂત્ર નીકળ્યું છે, અને એ પછી લોકો ન સમજાય એટલે આખો મત જુદો ઉભો થઈ ગયો વેદાંત ત્રણેયમાંથી. પછી સાંખ્ય મત છે, એ પર્યાયને સ્વીકારતો નથી. પર્યાયથી માંડી આખા જગતને સાંખ્યમત નથી સ્વીકારતો. એ તો એક જ સત્તા છે, પરમ બ્રહ્મની એક જ સત્તા છે. જળ અને જીવ એવી બે સત્તા નથી. પછી તો એમ છે આખું એક જ, આખા વિશ્વની અંદર એક જ પરમ બ્રહ્મ છે. તો તમે એમાં જગતમાં ભેદ પાડ્યો ને, કે આખું જગત છે. તો તારી દ્રષ્ટિ મિથ્યા છે, કે તને જગત દેખાય છે. અને તને જયારે જગત દેખાશે ત્યારે તું તારું મારું કર્યા વિના રહીશ નહીં. એટલે એમ કહીશ કે આટલું મારું, આ કુટુંબ મારું, આ આ દુકાન મારી, આ દેહ મારો, આ સંયોગો મારા, બાકીના મારા નહીં. મારા પ્રત્યે તને રાગ થશે, મારા નથી એના પ્રત્યે તને આપોઆપ દ્વેષ થશે. અને આ બધું ગરબર પરમ બ્રહ્મને નહીં માનવાથી છે. શું કહ્યું? મોટી પકડી છે. માટે એક પરમ બ્રહ્મને માનો તો રાગદ્વેષ થાય નહીં. આને તર્કની બહુ મોટી જગ્યા છે. પણ કોને રાગદ્વેષ થાય છે? પરમ બ્રહ્મને થાય છે, બીજા કોઈને થાય છે? પણ થાય છે તો એની અવસ્થામાં થાય છે, કે ક્યાંક અંતરબીજે થાય છે? અવસ્થા સાબિત થઈ. અને તું એમ કહે છે કે રાગદ્વેષ થાય છે, તો જગતમાં તો પરમ બ્રહ્મ સિવાય બીજું કઈ છે નહીં. પછી રાગદ્વેષ ક્યાં થયા? તો પછી કેમ કે બધું જ બ્રહ્મ છે. આ બ્રહ્મ ને તે બ્રહ્મ જે લીધું છે, આ બ્રહ્મ ને તે બ્રહ્મ, જળ જીવ ને પુદ્ગલ, જળ બ્રહ્મ જીવ બ્રહ્મ ને જળ બ્રહ્મ બધું લીધું છે. એમને અર્થ તો કરવો, એ કરે સમજવો, એ સમજો. શબ્દો તો બધા આવ્યા છે. દ્રષ્ટિ વિશે સમજાવવા માટે વચનો આવે તો પણ દ્રષ્ટિનો વિષય શું છે, કેવા પ્રકારે છે, એ ત્યાં સમજવું રહે છે. અને તે સમ્યક પ્રકારે, યથાર્થ પ્રકારે સમજાય તો સમ્યક દ્રષ્ટિકોણ શું, સમ્યક દર્શન શું, એનો ખ્યાલ આવે છે. નહીંતર શબ્દનો શબ્દ તો મળે છે, પણ એને વાંચી સમજાતું નથી. ભાવ સમજાવવો જોઈએ, વાંચે એટલે નહીં. 270 થયો, 218 નો બોલ. એવા દ્રષ્ટિ જ્ઞાનીની ધર્માત્માની દશા કેવી હોય છે એનું એક પરખું આમાં લીધું છે. અનેક પરખેથી એ વિષય આ ગ્રંથમાં ચાલ્યો છે. દરેકમાં જુદા જુદા પરખા હોય છે. અહીંયા એક પરખું છે એ વિષય. કોઈ એકાંતમાં વસનાર, દ્રષ્ટાંત છે પહેલા, જેમ કોઈ એકાંતમાં વસનાર એકાંત પ્રેમી માણસ હોય, ઘણા એવા એકાંત પ્રેમી માણસ હોય છે, એને ધાર્યો સહવાસ ન ગમે, બહુ વાતો કરવી ન ગમે, બહુ બીજાની સાથે હરવું ફરવું એવું ન ગમે, રહેવું ન ગમે બીજાની સાથે, એકાંત પ્રેમી હોય, એકાંતમાં જ રહે, એને એકાંતની રુચિ હોય છે. અને અનેક જણ, અનેક વ્યક્તિ એના સહવાસની એને અરુચિ હોય છે. કોઈ એકાંતમાં વસનાર એકાંત પ્રેમી માણસ હોય, અત્યારે તો એવા માણસ ઓછા હોય છે, કે માણસ ખ્યાલ ઘણાને નથી આવતો. શું? પણ એવા માણસો ઘણા હોય છે, એકાંત પ્રેમી, શાંત હોય છે, ગુણવાન હોય છે, પણ એકાંત પ્રેમી જ હોય છે. કોઈની સાથે લખન છપન ગમે, એને પોતાના અંદરનું કામ સંભાળે અને એકાંતમાં રહે બસ શાંતિથી. એવા કોઈ માણસને એને પરાણે બાહ્ય કાર્યમાં જોડાવવું પડે. એને એમ કે તમે મારા ઘરે જાણ આવવાની છે ને, દીકરીના લગ્ન છે ને, તમે આવજો કામ કરવા. માણસો ઘણું ભેગું થઈ ગયું છે, માંડવું ઘણું છે ને, જાનમાં ઘણું આવવાનું છે. તો એ કુલાલમાં એને ફાવતો નથી. આ કામ કરો ને તે કામ કરો ને બધા હારે જાઓ ને બધા હારે આવો ને, એને એ ફાવતો નથી. એને પરાણે બાહ્ય કાર્યમાં જોડાવવું પડે, પોતાનું એકાંત છોડીને બધાની વચમાં આવવું પડે છે. એ પરાણે આવે છે તો તે ઉપલબ્ધ જોડાતો દેખાય ખરો. એ ટોળાની વચ્ચે એ માણસ જે દેખાય છે, કાર્ય કરતો પણ દેખાય છે, પણ એની એકાંત પ્રિયતા છોડી દીધી છે, એને એકાંતની રુચિ છૂટી ગઈ છે, આવ્યો છે સહવાસમાં, એમ છે ઉપલબ્ધપણે જોડાતો દેખાય. એટલે એના પરિણામ રસથી અને રુચિથી લાગતા નથી. બાહ્ય કાર્યમાં બધાની સાથેના કાર્યમાં રસથી અને રુચિથી એના પરિણામ લાગતા નથી. અને તે કેટલા પ્રકારે, એને એક બહુ સારું વચન લીધું છે, પણ કોણ જાણે તે બારમાં આવ્યો છે કે નહીં, તો એને એનું એકાંત જ ઘૂંટાય છે. એમાં એને જાણે બારમાં આવ્યો છે કે નહીં એવું એને મુખ્યપણે અનુભવમાં આવતું નથી. સમૂહ દ્રષ્ટિની અંતરવૃત્તિ અને બાહ્ય વૃત્તિનો થોડું અહીંયા વર્ણન છે, થોડું વર્ણન છે, પૂરેપૂરું તો થોડું મુશ્કેલ છે, પણ થોડું વર્ણન છે. બારમાં કાર્ય કરતો દેખાય છે, એમ લેવું છે. સમૂહ દ્રષ્ટિ પણ ઉદયના કાર્યો કરતો દેખાય છે. પછી તિરંચમાં તિરંચનો ઉદય હોય, નારકીમાં નારકીનો ઉદય હોય, મનુષ્યની મનુષ્ય ઉદય હોય, એમાં કોઈ રાજા હોય, કોઈ રંક હોય, કોઈ વિદ્વાન હોય, કોઈ સામાન્ય પ્રજાજન હોય, બધા કઈ એક સરખા હતા નથી. તો એ બધાને પોતપોતાના પૂર્વ કર્મના ઉદય અનુસાર કાર્યની પ્રવૃત્તિ જોવામાં આવે છે. અહીંયા એમ કહે છે કે અંદરમાં એકલો છે કે કોણ જાણે બારમાં આવ્યો છે, એટલે કે બારમાં આવતો નથી એવી રીતે બારમાં આવે છે.
બરોબર,
કે એનું ચિત્ત ક્યાંય ચોંટતું નથી, એનું મન ક્યાંય લાગતું નથી. ગુરુદેવ તો ઘણા દ્રષ્ટાંતો આપતા એના, એમ કે કોઈનું યુવાન 25 વર્ષનો પુત્ર છે, એનું નિધન થઈ ગયું હોય, મરણ થઈ ગયું હોય, અને પછી 12મું 13મું કરે છે ને, લાડવા બનાવે ચૂરમાના, અને લાડવો ખાતો દેખાય, આંખમાંથી બળદળ આંસુ જતા હોય, અને મોઢામાં લાડવાનું બટકું ફેલાતું હોય, ઠીક. તો એને પૂછે કે લાડવો કેવો મીઠો લાગે છે, કોને ખબર છે બાપુ લાડવો કેવો છે, એની ખબર જ કોને છે, શું કે લાડવો કેવો ગયો છે એની કોને ખબર છે, કોણ જાણે છે કે લાડવો કેવો છે, એને લાડવાની ખબર નથી. કેમ કે એનું મન લાડવા ઉપર લાગતું નથી, એનું મન છે બીજે લાગેલું છે, એ તો સાધારણ પ્રસંગ છે. આત્મામાં જે પરિણામ લાગેલા રહે છે એની પાસે બાહ્ય પ્રસંગ તો સાધારણ ગણાય છે. એટલો બધો ફેર છે અંદરની અંતરવૃત્તિ અને બાહ્ય વૃત્તિમાં તો ઘણો ફેર છે. એ 25 વર્ષનો દીકરો 12મા વખતે ભલે ન ભણાયો હોય, 12 દિવસ થયા હોય અને મિષ્ટાન ખાય ત્યારે ભલે ન ભૂલાણો હોય, પણ કાળે કરીને એને ભૂલી જ જવાનો છે. એટલે કોઈ શોકમાંથી બહાર ન નીકળતો હોય તો એના માટે ઉપાય શું? તો એમ લોકોમાં કહેવત પડી ગઈ કે દુઃખનું અસર દાડા દિવસો જશે, તો દિવસો એની દવા છે, કાળ નિર્ગમન થવો એને ભૂલવાનું કારણ છે. અને આત્મા ભૂલાતો નથી, ગમે એટલો કાળ જાય, અનંત કાળ જાય, આત્મા ભૂલાતો નથી. બે વચ્ચે આ ફેર છે, બહુ મોટો ફેર છે. આત્મકાર્યમાં મોક્ષ માર્ગમાં તો જેમ જેમ કાળ જાય છે તેમ બીજા ગુણોનું પરિણમન આત્માને વધારે ને વધારે વળગતું જાય છે. સ્થિરતા ઓછી હતી તે વધી ગઈ, સ્વસંવેદન ઓછું હતું તે વધી ગયું, આનંદ ઓછો હતો તે વધી ગયો, શાંતિ વધી ગઈ. ત્યાં કાળ જાય છે એમ આત્મા ભૂલાતો નથી, પણ આત્મા વધારે નજીક આવે છે, ગાઢ થતો જાય છે પરિણમન. એટલે સંસારના કાર્યો, સંસારના ગમે તેવા મોટા પ્રસંગો હોય, અંદરથી હલાવી નાખે એવો પ્રસંગ હોય તો પણ કાળે કરીને ભૂલી જાય. કેમ કે એનું મૂળ એટલું ઊંડું નથી, એ સંયોગ વિયોગના પરિણામનો રસનું મૂળ એટલું ઊંડું નથી જેટલું ઊંડું મૂળ દ્રવ સુધી જાય છે દર્શન જ્ઞાન ચારિત્રના પરિણામના રસનું.
બરાબર,
એનું મૂળ ઘણું ઊંડું છે. એટલે એ મૂળ છે એ પાંગરતું જાય છે, પછી એ ઝાડ સુકાવાનો પ્રશ્ન રહેતો નથી. એનો દ્રષ્ટાંત આપ્યો છે, એના ઉપરથી માપ એટલું લેવાનું છે. દ્રષ્ટાંત જેટલું માપ નથી, ત્યાં ઉપયોગ પણ જોડાતો દેખાય અને એની વૃત્તિ ન લાગતી હોય તો કોણ જાણે તે બહારમાં આવ્યો છે કે નહીં. બે પડખા લીધા છે, એક તો આ પડખું લીધું છે કે બહારમાં જે બાહ્યકાર્યમાં ઉપયોગનું જોડાણ છે, ચારિત્રની અસ્થિરતાને લઈને રાગાદી ભાવથી જે જોડાણ છે બહુ મર્યાદિત છે. જ્ઞાન દશામાં એ બહુ મર્યાદિત છે. તે એટલું મર્યાદિત છે કે જાણે કે એને ખબર નથી, અજાગ્રત અવસ્થા છે, અસાવધાનીની અવસ્થા છે. જાગૃતિ અંદર આત્મામાં છે, સાવધાની એની આત્મામાં છે, એમ લેવું છે. બીજો દ્રષ્ટાંત વિચારવા જેવું છે કે એક માણસને એવી ભૂખ લાગી છે, ભૂખનો ભડકો અંદર ઠળકતો હોય એવી ભૂખ લાગી છે, બેચેન થઈ જાય એવી, અને એમાં એને ભાવતું હોય એવું જ મિષ્ટાનને ભોજન મળે. તો એટલી બધી લીનતાથી ખાય છે, એને ખાવા મંડી જ પડે એકદમ, ત્યારે એટલી બધી તીવ્રતાથી સ્વાદને ભૂખને સંતુષ્ટ કરવામાં રોકાય છે, ઉપયોગને પરિણામ રોકાય છે, કે એ વખતે એના ભાણા ઉપર માખી ઉડતી હોય એને ઉડાડવા હાથ આમ થઈ જાય. એને વાસ આવે એટલે માખી આવે, માખી આવે તો એના ખાતા ખાતા હાથ આમ થઈ જાય, ઉડાડી દે. તો એને કોઈ કેમ કે ભાઈ તમે હાથ શું કરવા આમ કર્યા કરો છો, તમે ખાઈ લો ને, તમને ભૂખ બરાબર લાગી છે ને, તમને ભાવતો ભોજન મળ્યું છે તો તમે બરાબર ખાઈ લો, વચમાં બીજું શું કરવા. પણ મને ખબર નથી આમ હાથ થઈ ગયો, શું કે ઉપર છેલ્લા ઉપયોગ થયો એને હાથ આમ કરી માથી માખી ઉગાડી, એને ખ્યાલ નથી ગયો સેજે સેજે એમ થઈ ગયું, એટલો ઉપર છેલ્લો ઉપયોગ છે. તો કોણ જાણે કે મેં આમ હાથ કર્યો છે કે નહીં, મને ખબર નથી એમ કે ન કે એવો ઉપર છેલ્લો ઉપયોગ લીધો છે. કોણ જાણે બહાર આવ્યા છે કે નહીં, પડખું લીધું છે કે જ્ઞાની ઉંદરમાં ઊંડે ઊંડે એટલા જાય છે કે કેટલા ઊંડે જાય છે ને ક્યાં રમે છે એની બાહ્ય દ્રષ્ટિથી બાહ્ય દ્રષ્ટિમાન જીવોને જગતના જીવોને એનો પત્તો લાગતો નથી. એને બાહ્ય કાર્યમાં જોયે છે તો કે ભાઈ તું કોણ જાણે બહારમાં આવ્યા છે કે નહીં. બીજા જ્ઞાનીઓ એમ જાણે છે કે કોણ જાણે છે કે બહારમાં આવ્યા છે કે નહીં. અમે તો એમ જાણીએ છીએ કે જાણે બહાર આવતા જ નથી, પણ કાર્ય કરતા દેખાય છે ને, કે એ કાર્ય બધા જડમાં કાર્ય જડ કરે છે, એનો આત્મા કંઈક અંદરમાં બીજું કામ કરે છે, એવી રીતે અંદરમાં કામ ચાલે છે. એ દ્રષ્ટાંત લીધો છે, એનો સિદ્ધાંત ત્યાં નથી લીધો, દ્રષ્ટાંત જ લીધો છે. પછી બીજાનો દ્રષ્ટાંતને સિદ્ધાંત લીધો છે. અથવા કોઈ ઘણો નબળો માણસ હોય અને એના માથે કોઈ કામનો બોજો મૂકે તો એને કેટલું આકરું લાગે. અશક્ત હોય, ન કરી શકે એવો હોય, અસહ્ય માથે બોજો નાખે, ભાર ઉપાડવાનું કે ભાઈ આ જરાક ત્રણ ચાર મણનું પોટકું છે માથે ઉપાડીને તમારા માથે મૂકી દઈએ, જરાક થોડુંક પાડોશીને ઘરે પહોંચાડી દો ભાઈ, પણ મારાથી ઉપરી મારું બીજું નથી, પણ કરવું જ પડશે, આટલું તો કરવું જ પડશે, પણ એ આકરું લાગે છે. એવી રીતે જ્ઞાનીને જ્ઞાન ધારા વર્તતી હોવાથી અહીંયા એક જ નીતિમાન જ્ઞાન દશાનો સિદ્ધાંત સમજાવ્યો છે, જ્ઞાન દશાની સ્થિતિ સમજાવી છે કે એવી રીતે જ્ઞાનીને જ્ઞાન ધારા વર્તતી હોવાથી બહારના કાર્યમાં જોડાવું બોજારૂપ લાગે છે. એને બોજો લાગે છે કે બહારના કાર્યમાં એને અકર્તા સ્વભાવી જ્ઞાન એ ધારાપણે વર્તી રહ્યું છે, ત્યારે એમાં એને એ જ્ઞાન નિમિત્ત બનીને બહારના કાર્યો રાગાદીના ઉત્પન્ન થાય ને ભાવ થાય, એ અકર્તા સ્વભાવી જ્ઞાન ઉપર બોજો નાખવાનું કાર્ય લાગે છે. કેવો બોજો છે? કે જેવો પેલા અશક્ત માણસને નબળા માણસને અસહ્ય બોજો છે, એવો આ એક અસહ્ય બોજો છે. એ અસહ્ય બોજો લીધો છે. આવી જ્ઞાન દશાની સ્થિતિ અહીંયા સમજાવી છે. તીવ્ર કર્તૃત્વમાં જે જીવો પીડા છે એને આ વાત સમજવી થોડી કઠણ પડે એવી છે, અથવા જેવો જોઈએ એવો ભાવ એને કદાચ ન ભાસે એવો વિષય છે. કેમ કે પોતે તીવ્ર કર્તૃત્વમાં પીડ્યો છે ને આ વિરુદ્ધ વિષય ચાલે છે. પણ જેમ કોઈ આંખની પાપણ પાસે ઉકળો આખો ઉલેચવાનું કામ કરે કે આખો ઉકળો તમે ફેરવી દો, આ જગ્યાએ ઢગલો નથી કરવો, આ જગ્યાએ ઢગલો કરો છો, તો પણ ઘરનું વાસુદેવ વાળે એવું નથી. આ આંખને પાપણ તો ઘરનું વાસુદેવ વાળે એવું નથી કે ગામનો ઉકળો ક્યાંથી ઉઠામે. જ્ઞાન તો નેત્ર માત્ર જાણે, જ્ઞાનના અવયવો નેત્ર તો માત્ર જાણે. જ્ઞાનનું કાર્ય જાણવાનું છે, જગતના કાર્યો કરવા એ જ્ઞાનનું કાર્ય. એવી જેની જ્ઞાન દશા છે, જ્ઞાન ધારા વર્તે છે એમ જેમ છે, એને બહારના કાર્યમાં જોડાવું બોજારૂપ લાગે. એવા જ્ઞાનીને બાહ્ય કાર્ય પૂર્વ કર્મના કારણે પરવશપણે આવી જડ પડે છે, પરવશપણે આવી પડે છે. એક વખત એ ચર્ચા ચાલી હતી, કુછ બંશ્રીને પૂછ્યું ભાઈ કે ચક્રવર્તી છ ખંડ જીતે છે તો અમને ક્યારેક લડાઈ કરવાનું મન થઈ જાય, ભાવ થઈ જાય? કેમ કે ચક્રવર્તી છ ખંડ જીતે છે તો કઈ ન્યાયની વાત હોય તો અમને પણ જરાક લડાઈ કરવાનું મન થઈ જાય, તો એમાં વાંધો નહીં. બહુ સરસ જવાબ આપ્યો કે ચક્રવર્તીની તો પૂર્વ કર્મથી આવી પડેલી વાત છે, એને હોશ નથી. અને તું હોશથી જોડાવ છો, બે વચ્ચે મોટો ફેર છે, એને બોજો લાગે છે. તને બોજો લાગતો નથી, તને એમાંથી રોકે તો તને તકલીફ પડે એવું છે. તારો રસ એટલો છે કે એમાંથી તને કોઈ રોકે કે એમ નથી કરવાનું તો તને તકલીફ પડે. ચક્રવર્તીને તો આવી પડેલી વાત છે. આવી પડેલી વાત કેવી રીતે હોય, એનો બોજો કેવી રીતે હોય, એ વાત આ દ્રષ્ટિથી સમજાવી છે. આવી પડેલી વાત છે ને, તું હોસ્ટી કરે છો, બહુ મોટો ફેર છે, ઉત્તર દક્ષિણનો ફેર છે. જેને ઉદયના કાર્યમાં હોશ આવે, જેને ઉદયના કાર્યની અંદર રસ આવે, એને આવી પડેલી વાત રહેતી નથી, એને બોજો લાગતો નથી, એ તન્મયથી જોડાય છે, ત્યાં એની દ્રષ્ટિ આત્મા ઉપર હોય એ વાત બની શકતી નથી.
બરોબર.
એનું જ્ઞાન સમ્યક હોય એ વાત પણ બની શકતી નથી, એ તો સંસારમાં ડૂબે છે. આ તો જ્ઞાનીની વાત લીધી છે, જ્ઞાન દશા સમજાવવા માટે. પણ આત્માર્થીની એવી લાઈન થઈ જાય છે, આત્માર્થીની ભૂમિકામાં આવે છે જીવ. સમ્યક દર્શન પાંચમા પહેલાની વાત છે, તો પણ એને પોતાના ઉદયના કાર્યો કરવા બોજા જેવા બોજો લાગ્યા કરે, એને ઉપાધિ લાગ્યા લાગે, બોજો લાગે. આવી પડે પીડું છે પણ એક બોજો છે એવું એને લાગ્યા કરે, તો એની લાઈન કઈ ભૂમિકાની લાઈન સવળી છે. મિત્ર તો આ વાંચીને એમ કહે કે આ તો જ્ઞાનીને બોજો લાગે ને, અમે ક્યાં જ્ઞાની થયા છીએ? અમારે તો બધું સંસારમાં જે કાર્ય કરવું હોય તો કરવું જ પડે ને, જ્ઞાની થયા પછી બીજી વાત છે કે તારે તો જ્ઞાની થવાનો વારો આવે એવું નથી. તને તારી ભૂમિકામાં બોજો લાગે છે, ભલે એટલા પ્રમાણમાં નહીં પણ ઓછા વધતા પ્રમાણમાં પણ બોજો લાગે છે, કે તને હોશ વર્તે છે, આ વાત તપાસવી વિચારવી અવલોકનમાં લેવી એ તારું કાર્ય છે. અને એ કાર્યને તારે સંભાળવું તારી ભૂમિકા અનુસાર, તો જ્ઞાન દશા આવશે મિત્ર, એમાંથી જ્ઞાન, એમાંથી જ્ઞાન દશા આવશે. બીજી રીતે અધરથી કઈ જ્ઞાન દશા આવે છે એવું બધું નથી, તો એની જ પ્રેક્ટિસ છે ખરેખર. જે બીજો લાગે છે એ નિરસપૂર્ણ આયન છે, એ આત્મામાં સુખ બુદ્ધિ અને પરમાં સુખ બુદ્ધિ નો અભાવ બે વાત સાથે ઉભી થાય ત્યારે એને બોજો લગ્યા વિના, એની વર્થ વ્યર્થ કાર્ય નો બોજો લગ્યા વિના રે. કેમ કે તો વ્યર્થ છે, ગમે એટલું મળે તો વ્યર્થ છે, સંયોગો એકઠા થાય તો વ્યર્થ છે, ને ન મળે તો પણ એ વ્યર્થ છે, તો વ્યર્થ જ છે. વ્યર્થતાનો બોજો લગ્યા વિના રે. ભલે જ્ઞાનીની ના દ્રષ્ટાંતે અથવા જ્ઞાનીના સિદ્ધાંતે જ્ઞાન દશાનું બહુમાન આવે, જે બહુમાન દર્શન મુનિ ગળવાનું કારણ થાય અને જ્ઞાનીની અંતરવૃત્તિ અને જ્ઞાનીનું સ્વરૂપ સમજાય, એ હેતુથી પણ જ્ઞાન દશાની વાત આવે છે. અને એના ઉપરથી એને અનુસરતી આત્માર્થી અને મોક્ષની ભૂમિકા કેવી હોય છે એ વાત પણ પોતે જ એમાંથી ઉપદેશ પણ એ ગ્રહણ કરવાની હોય છે.
બરોબર,
એના ઉપરથી વાત ઉતરતી ઉતરી આવતી વાત શું છે કે એને અનુસરતી દશા અહીંયા શરૂ થઈ છે કે નહીં, શરૂ થાય છે કે નહીં, એ વાત એને તપાસવી પડે છે. એમને માત્ર ઉપલબ્ધપણે વિચાર વાંચન કરે તો એથી કઈ આત્માને લાભ કદી થતો નથી, એથી કોઈ એની શ્રદ્ધા બદલાઈ જાય ઉપલક ઉપલક વાંચન વિચાર છે એવું કદી બનતું નથી. સીધે સીધી વાત એ છે કે આત્માના અંતર સ્વભાવના ઊંડાણમાં જાણવું છે, જે પરિણામોને આત્માના ઊંડાણમાં જાણવું છે એને બારમાં જે પરિણામ હલવાના છે સંયોગ વિયોગમાં અને જળના પર્યાયોમાં, અહીંયાથી તો કાઢવા જ રહ્યા, બે જગ્યાએ તો એ કામ કરવાના જ નથી, ત્યાં હલવાનો છે અહીંયા ક્યાંથી આવવાનો છે એ તો કોઈ રીતે આવી શકવાનું નથી. માટે આત્માના હિતની હિતને લક્ષે આ બધી વિચારણા આવવી જોઈએ અને એ રીતે આ વિષયને સમજવો જોઈએ તો યથાર્થપણે સમજાય, યથાર્થપણે સમજાય તો એમાંથી સ્વરૂપની ભાવના આત્મભાવના ઉત્પન્ન થાય, હિતની ભાવના ઉત્પન્ન થાય અને તો હિતની દિશામાં આગળ વધી શકાય.